જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં પ્રશ્ન 180. પ્રશ્ન 180 માં કહ્યું છે કે જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે, અને આપણે પહેલા પાંચ સુધી કરી ગયા છીએ. તો સહેજ પુનરાવર્તન એનું કરીએ કે જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે. એમાં ઉત્તરમાં પહેલું આપ્યું છે, જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. બીજું છે, જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે એમ ઔદયિક ભાવ સાબિત કરે છે. જળકર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકાર ભાવ થતો નથી એમ પણ ઔદયિક ભાવ સાબિત કરે છે. જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો નથી અને તેના જ્ઞાન દર્શન અને વીર્યનો અંશે ઉઘાડતો સદા રહે છે એમ ક્ષાયક્ષમિક ભાવ સાબિત કરે છે. અને પાંચમું છે, સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશ ટળતો જાય છે એમ પણ ક્ષાયક્ષમિક ભાવ સાબિત કરે છે. અને છઠ્ઠું પણ આપણે કર્યું હતું, ત્યાંથી આપણે આગળ લઈએ. આત્માનું સ્વરૂપ યથાર્થ પણે સમજીને જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે, અને પ્રથમ શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે એમ ઔપસમિક ભાવ સાબિત કરે છે. આ આપણે કર્યું હતું, પણ થોડોક વિસ્તાર આનો લઈએ આપણે, કે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને, જેવું છે તેવું સમજીને જ્યારે એ પુરુષાર્થ કરે છે ત્યારે, એટલે કે જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે, તો એ પારિણામિક ભાવનો આશ્રય કરે છે એટલે એ પુરુષાર્થ છે. પોતાના સ્વરૂપમાં જાય છે એવો એ પુરુષાર્થ છે. પારિણામિક ભાવ છે તે દ્રવ્ય છે, એ દ્રવ્યનો સ્વભાવ છે, અને એવા સ્વભાવનો આશ્રય કરે છે એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરી અને ત્યાં જ રહે છે, એનું લક્ષ્ય ત્યાં રહે છે, એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ પોતાના સ્વરૂપમાં જોડાય છે, ત્યારે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે. ઔદયિક ભાવ ટળવાની શરૂઆત એટલે કે ઉદયમાં જે આવ્યું છે, ઉદયમાં કર્મનું ફળ, કર્મનો ઉદય છે એટલે એને લીધે થઈને જે ફળ આવ્યું છે અથવા તો જે સંયોગો ઉત્પન્ન થયા છે એ તરફ હવે દ્રષ્ટિ રહેતી નથી, એટલે એ ઉદયિક ભાવમાં કર્મફળ તરફ, કર્મના ફળને કારણે આવેલા સંયોગો તરફ જોડાણ થતું હતું, અને એના નિમિત્તે એ કર્મફળ કે સંયોગો જે આવ્યા છે એના નિમિત્તે જેવો ભાવ થતો હતો એ ભાવ ઔદયિક ભાવ હતો, એની સાથે જોડાવાથી જે ભાવ હતો એ ઔદયિક ભાવ હતો. પણ જીવ પોતે પુરુષાર્થ કરી અને સ્વરૂપમાં જાય છે એટલે પછી ઔદયિક ભાવ જે છે તે રહેતો નથી, ભલે ને કર્મનું ગમે તેવું ફળ આવ્યું હોય, ગમે તેવા સંયોગો હોય, છતાં પણ જીવ પોતે નિર્વિકલ્પ દશામાં પરમ પરિણામિક ભાવનો આશ્રય કરે છે, એટલે કે સ્વરૂપનો આશ્રય કરે છે, તો એના જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મા સાથે જોડાયા છે. અને આત્મા સાથે એ જોડાયો છે તો પછી ઉદયમાં જે આવ્યું છે અને જે કંઈ સંયોગો પ્રાપ્ત થયા છે ત્યાં એનું લક્ષ જતું નથી, એટલે એનો ભાવ છે તે કેવો છે? તો કે એનો ભાવ એ વખતે શુદ્ધ ભાવ છે, એ ઔદયિક ભાવ નથી. જો શુદ્ધ ભાવ ન હોત અને એ આવી પડેલા સંયોગો અથવા તો કર્મફળ એની સાથે એ જોડાત તો એ વખતે એનો ભાવ ઔદયિક ભાવ હોત, પણ એવું નથી. કેમ? કેમ કે એ પોતે પોતાનું સ્વરૂપ જાણીને સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, એટલે એ વખતે એને ઔદયિક ભાવ હોતો નથી. એટલે અહીંયા એમ કહે છે કે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે અને પ્રથમ શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે. શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે એટલે શું છે કે જે ભાવને કારણે થઈ, અને આપણે ભાવ પહેલા લીધા એની વ્યાખ્યામાં જ આપણે લીધું, ઔદયિક ભાવ એટલે ઉદયમાં આવે, કર્મ ઉદયમાં આવે છે, કર્મફળ એ વખતનો જે ભાવ છે તે ભાવ જેનો સંબંધ કર્મફળના ઉદય સાથે છે તેવો ભાવ. એટલે કર્મફળ એટલે અહીંયા દર્શન મોહનીય લેવામાં આવ્યું છે, અને દર્શન મોહનીય કર્મ છે એ દર્શન મોહનીય કર્મનો ઉપશમ થાય છે. દર્શન મોહનીયનો ઉપશમ થાય છે એટલે એ ભાવ જે છે તે કેવો ભાવ છે? એ ઔપશમિક ભાવ. અને એ ઔપશમિક ભાવ કોને માટેનો ઔપશમિક ભાવ? કયા કર્મની અપેક્ષાએ? તો કે દર્શન મોહનીયની અપેક્ષાએ. એટલે અહીંયા એમ કહ્યું કે ત્યારે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે અને પ્રથમ શ્રદ્ધાગુણનો ઔદયિક ભાવ ટળે છે. એટલે મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા શ્રદ્ધાના સંબંધમાં રહેલો જે ભાવ છે એ ઔદયિક ભાવ એ ટળે છે, એટલે શ્રદ્ધા સાચી થાય છે એમ ઔપશમિક ભાવ સાબિત કરે છે. કેમ કે ત્યાં જે ભાવ છે તે ઔપશમિક ભાવ છે. શ્રદ્ધાગુણ જે છે એમાં પહેલા એ પ્રકૃતિ જે છે દર્શન મોહનીયની, એ દર્શન મોહનીયની પ્રકૃતિમાં પહેલા એનો ઉપશમ થાય છે અને પછી ક્ષયોપશમને ક્ષય થાય છે. એટલે પહેલી વખત જ્યારે હોય છે ત્યારે તો એ દર્શન મોહનીયનો ઉપશમ હોય છે, એટલે અહીંયા ઉપશમિક ભાવ લેવામાં આવ્યો છે. ત્યારે પહેલા જ્યારે થાય છે ત્યારે દર્શન મોહનીયનો ઉપશમ થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહનીયનો ઉપશમ થાય છે, પછીથી એ ક્ષયોપશમને ક્ષય થાય છે. એના પછી સાતમું છે, જીવ જો અપ્રત્યક્ષ ભાવે. હાલો, ઓકે, હા બરાબર છે, હા હા બરાબર છે, સંભળાય છે, ઓકે. તો આપણે છઠ્ઠાની વાત કરતા હતા, પહેલા પણ કરી છે અને ફરીથી એનો વિસ્તાર આપણે કરતા હતા કે એનો પુરુષાર્થ ઉપડ્યો છે, આત્માનું સ્વરૂપ એને યથાર્થ જાણ્યું છે, અને પછી એ પોતે પારિણામિક ભાવનો, પરમ પારિણામિક ભાવ એટલે આત્મદ્રવ્યનો એનો આશ્રય કરે છે, એટલે એને શુદ્ધ પર્યાય થાય છે. અને શુદ્ધ પર્યાય જ્યારે થાય છે એ વખતે એના ભાવ કેવા છે? શુદ્ધ ભાવ છે. એનો ભાવ છે તે શુદ્ધ ભાવ છે. એ વખતે એને બીજો અન્ય ભાવ હોતો નથી. અન્યથા શું થાત? જો એ પરિણામિક ભાવનો આશ્રય ન કરત, પોતાના સ્વરૂપ તરફ લક્ષ્ય કરી અને ત્યાં સ્થિરતાનો પુરુષાર્થ જે કરે છે એ ન કરત તો શું થાત? તો કે જે ઉદય આવ્યો છે, કર્મનો ઉદય આવ્યો છે, કર્મફળ જે એના ઉદયમાં આવ્યું છે, એ કર્મફળની સાથે જે સંયોગો આવ્યા છે એ સંયોગની સાથે એ જોડાત, એની તેના તરફ એનું લક્ષ્ય જવાથી એની સાથે એ જોડાત. અને જોડાત તો એ ભાવ હોત એ વખતે કેવો ભાવ હોત? તો કે કર્મફળનો ઉદય સાથે સંબંધ ધરાવતો ભાવ હોય એ ભાવ ઔદયિક ભાવ હોય. એ ભાવ કેવો હોય? ઔદયિક ભાવ હોય. તો એવો ઔદયિક ભાવ હવે નથી. કેમ નથી? કેમ કે એને પોતાના આત્મદ્રવ્યનો આશ્રય કર્યો છે, પારિણામિક ભાવનો આશ્રય કર્યો છે, અને ત્યાં એનું લક્ષ ગયું છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ સાથે જોડાયા છે, એટલે હવે ભાવ છે તે શુદ્ધ ભાવ છે, હવે શુદ્ધ ભાવ છે, આત્માને લક્ષે આત્મામાં જઈને જે ભાવ થયા છે તે હવે શુદ્ધ ભાવ છે, તો પેલો ઔદયિક ભાવ રહેતો નથી, એટલે અહીંયા એમ કહ્યું કે ઔદયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે, અને એમાં પણ ઔદયિક ભાવ ટળવાની વાત કરી તો એમાં પણ કયો ઔદયિક ભાવ જાય છે, તો કે એની શ્રદ્ધા સાચી થાય છે એમ દર્શાવવું છે, પોતાના સ્વરૂપનું દર્શન કરે છે, અવલોકન કરે છે અને આત્માનું જ્ઞાન કરે છે, એટલે એની શ્રદ્ધા સાચી થાય છે, એટલે સામે પેલું દર્શન મોહનીય છે તે જાય છે, એટલે કે એનો ઉપશમ થાય છે, દર્શન મોહનીયનો હજી ક્ષય નથી થતો, દર્શન મોહનીયની પ્રકૃતિ, દર્શન મોહનીય કર્મ એ હજી પડ્યું રહે છે, પણ એનો ઉપશમ થાય છે, એનો ઉપશમ થાય છે, એટલે ફળ આપવાની શક્તિમાં રહેતું નથી, એ પ્રકારે એનો ઉપશમ થાય છે, એટલે એ ઉપશમ થાય છે એ દર્શન મોહનીયનો ઉપશમ થાય છે, પણ અહીંયા ઔદયિક ભાવ કયો ટળે છે એ દર્શાવવું છે, એટલે એમ કહ્યું કે પહેલા એ શ્રદ્ધાગુણ જે છે એનો ઔદયિક ભાવ ટળે છે, કેમ કે દર્શન મોહનીય જાય છે એટલે સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે, અને સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે એટલે મિથ્યા શ્રદ્ધારૂપ જે ઔદયિક ભાવ હોવો જોઈએ એવો ભાવ રહેતો નથી, મિથ્યા શ્રદ્ધારૂપ ઔદયિક ભાવ હોય એવો મિથ્યા શ્રદ્ધારૂપ ઔદયિક ભાવ તે ટળે છે, અને ટળે છે ત્યારે એ ઔપશમિક ભાવ સાબિત કરે છે, કેમ કે એ વખતે એનો ઉપશમ થયો છે, એ વખતે એ કર્મની પ્રકૃતિ જે છે દર્શન મોહનીયની પ્રકૃતિ મિથ્યાત્વ પ્રકૃતિ એ મિથ્યાત્વનો ઉપશમ થાય છે, એટલે શ્રદ્ધાગુણનું પરિણમન શુદ્ધ થાય છે, એટલે કે ઔદયિક ભાવે હવે શ્રદ્ધાગુણનું પરિણમન થતું નથી, ઔદયિક ભાવે પરિણમન થાય તો એ શ્રદ્ધાગુણનું પરિણમન શુદ્ધ ન થાય, એ તો અશુદ્ધ પરિણમન થાય, એટલે એ તો મિથ્યાત્વ થાય, પણ એ મિથ્યાત્વ એનું ગયું છે, મૂળ વસ્તુ તો કહેવી એ છે કે આત્માના સ્વરૂપમાં જવાથી, એનું લક્ષ કરવાથી, એમાં સ્થિરતા કરવાથી, એને પોતાનું સ્વરૂપ દેખાય છે અને આત્માનું જ્ઞાન થાય છે, એટલે એને સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે, આ સીધી સાદી વાત છે, પછી એની શ્રદ્ધા સાચી સમ્યક થઈ જાય છે, હવે એ સાચી શ્રદ્ધા થઈ તો શ્રદ્ધા ગુણ અંદર આત્માનો જે પડ્યો છે એની જે પર્યાય થાય છે તે શુદ્ધ પર્યાય થાય છે, એટલે સમ્યકપણે શ્રદ્ધા ગુણનું પરિણમન થાય છે, હવે બીજી તરફ પેલા કર્મની પ્રકૃતિને સાથે દર્શાવવી છે, એટલે અહીંયા શું જણાવ્યું કે શ્રદ્ધા ગુણ લીધો તો પછી શ્રદ્ધા ગુણની સામે શું આવે છે, તો કે દર્શન મોહનીય, તો કે દર્શન મોહનીય જે છે એ દર્શન મોહનીયનો એ વખતે ઉપશમ થાય છે, ક્ષય નથી થતો, પહેલા શરૂઆતમાં જયારે થાય છે પહેલી વખત સમ્યક દર્શન ત્યારે એનો ક્ષય નથી થતો, ઉપશમ થાય છે, એટલે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ હોય છે, એમાં પહેલી પ્રકૃતિ જ એ વખતે હોય છે ઉદયમાં, એ પહેલી પ્રકૃતિ એટલે મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એ ઉદયમાં છે, એ ઉદયમાં હોય તો અહીંયા ભાવ આત્માના કેવા હોય, એવા ઔદયિક ભાવ હોય, તો એને બદલે આત્માના તો શુદ્ધ ભાવ થઈ રહ્યા છે, એટલે પેલી મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એ મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ થાય છે, એટલે એ વખતે એનો ભાવ જે છે તે કેવો ભાવ છે, તો કે શ્રદ્ધા ગુણનો ઔદયિક ભાવ જે છે એ હવે ગયો, શ્રદ્ધા ગુણનો ઔદયિક ભાવ એ ટળે છે, અને એમ ઔપશમિક ભાવ સાબિત કરે છે. હવે સાતમું, જીવ જો અપ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઈ જાય છે, ઉપશમ પામે છે, એમ પણ ઔપશમિક ભાવ સાબિત કરે છે. જીવ જો અપ્રતિહત ભાવે, જીવ અપ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે છે, એટલે પાછો પડ્યા વિના એ પોતે પુરુષાર્થમાં આગળ વધે છે, તો દર્શન મોહનીએ ગયું હતું, હવે આગળ વધીને શું થાય? તો કે ચારિત્ર મોહન છે, એ ચારિત્ર મોહનીય કર્મ જે છે એ પણ દબાઈ જાય, એટલે કે એનો પણ ઉપશમ થાય, ચારિત્ર મોહનીયનો પણ ઉપશમ થાય, એ પુરુષાર્થમાં આગળ વધે છે, એટલે એને શુદ્ધ ભાવ પ્રગટ થયો છે અને એવા શુદ્ધ ભાવે એ રહે છે, એ પુરુષાર્થમાં આગળ વધ્યો, આત્મામાં એ જાય છે, પોતાના સ્વરૂપનું દર્શન કરે છે અને એને આત્માનું જ્ઞાન થાય છે કે આત્મા એ અનંત ગુણોનો પિંડ એવો આ ભગવાન આત્મા છે, એમાં એ અપ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે છે, એટલે કે હવે એ પાછો પડતો નથી અને ત્યાં એ રોકાઈ જાય છે, એવો પુરુષાર્થમાં એ આગળ વધે છે, તો પછી નિશ્ચયથી એ ચારિત્ર મોહ જે છે એ દબાઈ જાય છે, એટલે કર્મની અપેક્ષા એ ચારિત્ર મોહનીયનો ઉપશમ થાય છે. ચારિત્ર મોહનીય ઉદયમાં હોય તો શું થાય? તો કે એને સાચા સુખની પ્રાપ્તિ ન થાય, પોતાના સ્વરૂપમાંથી જે સુખ આવે છે એવા સુખની પ્રાપ્તિ ન થવી એ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે થાય છે. હવે ચારિત્ર મોહનીય દબાઈ જાય એટલે એનો ઉપશમ થાય, એટલે એને શું થાય? તો કે એને પોતાના સ્વરૂપમાંથી જ્ઞાન આનંદ સુખની પ્રાપ્તિ થાય, એની સુખની પ્રાપ્તિ થાય, એટલે ચારિત્ર મોહનીય જાય તો સાચા સુખની પ્રાપ્તિ થાય, સ્વરૂપમાંથી જે સુખનો અનુભવ થાય છે, પૂર્વ સુખ, અતિન્દ્રિય સુખ, અવ્યાબાધ સુખ અને શાશ્વત ટકી રહેવાવાળું સુખ, એ બધું આત્મામાં ભર્યું છે, કેમ કે આત્માનો એવો અનંત ગુણો સહિત સ્વભાવ છે, એટલે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે અને અનંત ગુણોનું પરિણમન જે થાય છે એને જ્યારે અનુભવવામાં આવે તો એ સુખનો જ અનુભવ હોય છે. પણ એ સુખનો અનુભવ ન થવાનું કારણ શું છે? તો કે ચારિત્ર મોહ. એટલે ચારિત્ર મોહ જે છે એ તો નિમિત્ત કારણ છે, પણ એ તો એની મૂળ તો એવી દશા છે. એટલે સામે એ કર્મ કેવું કર્મ છે ઉદયમાં? તો કે ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં છે એમ કહેવાય. હવે એવું ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં હતું એ ઉપશમ પામે છે, એ ઉપશમ પામે છે, એ ઔપશમિક ભાવ એને સાબિત કરે છે કે ઉપશમ પામે છે, કેમ કે જ્યારે એ ઉપશમ પામે છે ત્યારે આત્માના ભાવ કેવા હોય? તો કે એ ભાવ ઔપશમિક હોય. અને અહીંયા તો એ વખતે શું થયું છે? તો કે એનો પુરુષાર્થ આગળ વધ્યો છે અને પુરુષાર્થમાં તો એને શુદ્ધ ભાવ પ્રગટ થયો છે અને શુદ્ધ ભાવમાં એ સ્થિરતા કરી છે, એટલે નિશ્ચયથી એને ચારિત્ર છે અને નિશ્ચયથી ચારિત્ર છે એટલે સુખ અને આનંદનો એને અનુભવ થાય છે. અને સુખ અને આનંદનો અનુભવ થાય છે એનો અર્થ કે ચારિત્ર મોહનીય કર્મ હવે એનું કંઈ બગાડતું નથી, એને એ આવરણ કરતું હતું સુખને પ્રાપ્ત થવામાં, એ હવે આવરણ રહેતું નથી, એ ઉપશમ પામે છે, એટલે સત્તામાં પડ્યું છે, પણ હવે એ પોતે એવું ફળ નથી આપતું કે જેથી કરીને એને સુખને આનંદનો અનુભવ ન થાય, એવું એનું આવરણરૂપ જે હતું ફળ એ નથી રહેતું. એના પછી આઠમું છે, અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધતા વિકારનો નાશ થઈ શકે છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. સાતમા પછી આગળ વધવાની દશા છે કે એમાં ને એમાં પછી એ આગળ વધે છે, અપ્રતિહત પુરુષાર્થ વડે પાછો ન પડે એવો પુરુષાર્થ સ્થિર થઈ જાય આત્મામાં, એવા પુરુષાર્થને લીધે થઈને એ પુરુષાર્થ ક્યાં કરી રહ્યો છે? તો કે પરમ પારિણામિક ભાવનો આશ્રય કરીને, એટલે કે પોતાના સ્વરૂપમાં પોતાના ઉપયોગને સ્થિર કરીને, એ સ્થિર કરે છે તો પછી બધા જ વિકારી વિભાવ ભાવ જે છે એ નાશ પામે છે. નાશ પામે છે એટલે વિકારી ભાવ ઉત્પન્ન થતા જ નથી, એમાં વિભાવ ભાવ હોય ને નાશ પામે એમ નથી, પણ ભાષામાં તો એમ લખાય, એટલે વિકારી ભાવનો વિકારનો નાશ થઈ શકે છે, પણ વિકારનો નાશ નથી થતો ખરેખર, તો વિકારી ભાવ હવે ઉત્પન્ન થતા જ નથી, વિભાવ ભાવ જે છે એ ઉત્પન્ન થતા નથી, હવે એને માત્ર શુદ્ધ સ્વભાવ ભાવ છે એવો જ ભાવ છે, બીજો કોઈ ભાવ રહેતો જ નથી. અને હવે વિકારી ભાવ ઉત્પન્ન થાય જ નહીં તો એનો અર્થ શું થયો? કે પેલું જે કર્મ એ છે એ કર્મનું શું થતું હશે? કર્મનો ઉપશમ ન હોય તો પછી એનો અર્થ એ થયો કે પછી સામે એ કર્મ પણ ખરી જતું હશે, એટલે કારમણે રજકણો છૂટા પડી જતા હશે, એનો ક્ષય થતો હશે. એટલે એ ક્ષાયિક ભાવ અને સાબિત કરે છે, એ ક્ષાયિક ભાવને સાબિત કરે છે. કેમ કે ક્ષાયિક ભાવ સાથે જોડાયેલો જે ભાવ છે, એટલે ક્ષય કર્મના ક્ષય સાથે જોડાયેલો જે ભાવ છે, કર્મના ક્ષયના સંબંધમાં આવતો જે ભાવ છે, એ ક્ષાયિક ભાવ છે. એ વખતે આત્માનો ભાવ એવો હોય છે જેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે, કે જેના નિમિત્તે પેલા કર્મ છે એનો ક્ષય થાય છે, કારમણ રજકણો છૂટા પડી જાય છે. તો એવો ક્ષાયિક ભાવ અહીંયા દર્શાવવો છે. તો એમાં અહીંયા ઉદાહરણમાં જે લીધી છે વાત, ઉદાહરણ એટલે મૂળ વાત જ એ છે, ઉદાહરણ કહેવા કરતા એમ કહીએ કે એ તત્વની જ વાત છે. તો અહીંયા એ વાત લેવામાં આવી કે અપ્રતિહત પુરુષાર્થ વડે, એટલે પાછો ન પડે એવો, સ્થિરતા થઈને રહે એવા આત્માના પુરુષાર્થ વડે, આત્માના આશ્રય વડે, પારિણામિક ભાવનો આશ્રય, એટલે પોતાના સ્વરૂપનો આશ્રય, પોતાના નિજ દ્રવ્યનો આશ્રય, એ આશ્રય ત્યાં વધતા વધતા એટલે ત્યાં સ્થિરતા કરે છે, એનો જ આશ્રય કરીને રહી જાય છે. એટલે હવે શુદ્ધ ભાવ જ માત્ર રહ્યો છે, વિકારી ભાવ ઉત્પન્ન થતો નથી, એમ એ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. કેમ કે સામે એ વખતે કર્મ જે છે એનો ક્ષય થાય છે. એના પછી નવમું, જોકે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે, તો પણ સમયે સમયે જૂના કર્મ જાય છે અને નવા કર્મનો સંબંધ થતો રહે છે. તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી સાદી હોવાથી, સ આદિ, આદિ છે જેની, સાદી એટલે સ આદિ એટલે જે આદિ સહિત છે, સ એટલે સહિત, આદિ એટલે આદિ સહિત છે, અનાદિથી વિરુદ્ધ સાદી, સ આદિ આદિ સહિત છે, આદિ વિનાનો નહીં, જેની આદિ છે, શરૂઆત છે એ સાદી, એટલે શરૂઆતપણું રહેતું હોવાથી એટલે સાદી હોવાથી તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટળી જાય છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. બહુ લાંબુ છે, કંઈ ગૂંચવાવા જેવું નથી, સહેલું છે. શું કહ્યું કે કર્મ સાથેનો સંબંધ ક્યારથી છે? સંબંધ તો અનાદિથી છે, અને સંબંધ એ અનાદિથી જે સંબંધ ચાલ્યો આવે છે એ કેવો છે? તો કે એ પ્રવાહ છે એક પ્રકારનો, કે એમાં જૂના કર્મ ખરે ને નવા બંધાય, જૂના ખરે ને નવા બંધાય, આવું ક્યારથી ચાલુ આવે છે? આવું ક્યારથી ચાલુ આવે છે? અનાદિથી. અનાદિથી એટલે જીવ જ્યારથી છે ત્યારથી, એટલે જીવ જ્યારથી છે ત્યારથી એને કર્મનો સંબંધ છે, પણ એનું એ કર્મ રહેતું નથી. જીવને અનાદિથી કર્મનો સંબંધ છે, પણ એ કર્મ એનું એ જ રહેતું નથી. તો શું થાય છે? તો એને એ કર્મ બદલાયા કરે છે. કેમ કે કર્મને તો સ્થિતિબંધ હોય છે, અને સ્થિતિબંધ છે એટલે શું થાય? કોઈ પણ કર્મને સ્થિતિબંધ હોય તો શું થાય? તો કે એ કર્મ જે છે કે એની સ્થિતિ પૂરી થતાં એની નિદ્રા થાય, એ ખરી જાય, અને પછી નવું કર્મ ફરી પાછું બંધાય તો જ એ પ્રવાહ આગળ ચાલે. જો નવું કર્મ નથી બંધાતું તો પછી પ્રવાહ આગળ ચાલતો નથી. પણ વર્તમાનમાં જ્યારે એ કર્મની સહિત છે, અત્યારે એને કર્મ સાથે સંબંધ રહ્યો છે, તો અત્યાર સુધી, અનાદિથી અત્યાર સુધી, અનાદિ એટલે જ્યારથી જીવ છે ત્યારથી, જીવ ક્યારથી છે? તો કે જીવને કોઈ આદિ નથી, અનાદિથી છે. તો ત્યારથી જ એને કર્મ સાથેનો સંબંધ છે, પણ એ કર્મ જે છે એ અનાદિથી અત્યાર સુધી એ કર્મ અવસ્થા એની રહી છે. તો એમાં કર્મ તો એકના એક નથી રહ્યા, એ તો બદલાયા છે. નવા નવા કર્મ બંધાતા જાય છે, જૂના કર્મનો ક્ષય થતો જાય છે, એટલે એવો પ્રવાહ ચાલે છે. પ્રવાહ ચાલે છે એમ કહેવાનું કારણ એ છે કે કર્મ સાથે રહ્યા છે એટલે એ પ્રવાહ તરીકે લેવામાં આવે. એટલે અહીંયા કહે છે કે જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે, પણ એક પર્ટિક્યુલર કર્મનો વાત લેવા જઈએ તો એ અનાદિનું નથી. વર્તમાનમાં જે કોઈ કર્મ છે એ કોઈ અનાદિના નથી, એ બધા જ કર્મો છે એનો આદિ છે, એની શરૂઆત છે. કોઈ પણ કર્મ અત્યારે વર્તમાનમાં છે એની આદિ ને શરૂઆત છે. પણ એની પહેલા પણ એવા ને એવા અથવા થોડા જુદા પ્રકારે પણ બધા કર્મ તો હતા ને. કર્મ ન હોય એવી અવસ્થા તો હજી થઈ જ નથી. એટલે એને કર્મની અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું કે કર્મનો પ્રવાહ તો અનાદિનો છે. પણ એક એક કર્મ જે લઈએ અત્યારે વર્તમાનમાં જેટલા કર્મ છે એ દરેકે દરેક કર્મને જો લેવા જઈએ તો એ અનાદિનું નથી, એ પાછળથી બંધાયું છે. એટલે દરેક સમયે સમયે કોઈને કઈ કર્મની પ્રકૃતિ બંધાયા જ કરે છે, અને સમયે સમયે કોઈને કોઈ કર્મની પ્રકૃતિ જે છે એ જાય છે, એટલે એનો નાશ થાય છે. આ તો ચાલ્યું જ આવે છે. એટલે એ પ્રભાવ અપેક્ષાએ ભલે એ અનાદિનો પ્રભાવ કહેવાય, પણ કર્મની અપેક્ષાએ જોવા જઈએ તો નવા કર્મ છે અને નવા કર્મ બંધાય છે ને જૂના જાય છે, નવા બંધાય છે ને જૂના જાય છે. આ ચાલ્યું જ આવે છે. એટલે એને શરૂઆત છે, કર્મને શરૂઆત છે, પણ કઈ અપેક્ષાએ? કે બદલાય છે એ અપેક્ષાએ. એટલે એવો પ્રવાહ જે છે સાદી સઆદિ એને આદિ સહિત છે, અને એ કર્મનો સંબંધ, એ કર્મ સાથેનો આત્માનો સંબંધ જે છે એ સર્વથા જ્યારે ટળી જાય છે પછી આત્માને કર્મ સાથે કોઈ સંબંધ નથી રહેતો. એવું થાય છે તો એનો અર્થ શું થયો? કે કર્મનો ક્ષય થયો. અને કર્મનો ક્ષય થાય છે એ વાત ક્ષાયિક ભાવ સાબિત કરે છે. એવા ભાવ હોય આત્માના કે જ્યારે સામે પેલા કર્મ છે એ ખરી જાય, આત્માના એવા ભાવ કે એવા ભાવને નિમિત્તે કર્મ જો છે તે ખરી જાય, એ કારણે રજકણો છૂટા પડી જાય, એટલે ક્ષય થાય. એ ક્ષય થાય એ જે છે એ કોણ સાબિત કરે છે? ક્ષાયિક ભાવ સાબિત કરે છે. એટલે ક્ષય થાય એમ કહીએ છીએ એનો અર્થ શું છે? કે પૂર્ણપણે નિજરા થાય છે, નવા કર્મ બંધાતા નથી, એને ક્ષય થયો કહેવામાં આવે છે. એક બાજુ અહીંયા કર્મ જાય ને બીજું બંધાઈ જાય છે તો એ ક્ષય નથી ગણવામાં આવતો, એટલે એને સાચા અર્થમાં નિર્જરા કહેવામાં આવતી નથી. આપણે નિર્જરાને સમજીએ છીએ સકામ નિર્જરા અને અકામ નિર્જરા. સકામ નિર્જરા એટલે સહેતુક નિર્જરા, કે જે નિર્જરા સંવરને કારણે થાય છે એને નવા કર્મ બંધાતા નથી, અને જે નિર્જરા થાય છે તે સહેતુક સકામ નિર્જરા છે. જ્યારે અકામ નિર્જરા એ તો થયા જ કરે છે, સ્થિતિ બંધ પૂરો થતા કોઈ પણ કર્મ ખરી જાય છે, અને એ ખરે છે એ વખતે એ પેલા કર્મનો ઉદય આવે છે, એ ફળ આપે છે અને ખરી જાય છે. તો એ વખતે કર્મનો ઉદય આવ્યો અને ફળ આપે છે ત્યારે એ બીજા કર્મ તો બાંધી લે છે, એટલે પેલું ખરે ત્યાં એ પહેલા જ નવા તો એ બાંધી લે છે, ત્યાં જ એને આશ્રવ તો થઈ જ જાય છે. એટલે એ અકામ નિદ્રા જે છે એને કર્મનો ક્ષય થવો એમ શાસ્ત્રની ભાષામાં નથી કહેતા. સમજીએ છીએ ખરા આપણે કે એ કર્મ જે છે એનો ક્ષય થયો, પણ એ પહેલા બીજા નવા બંધાઈ જાય છે, એટલે આપણે એને એ વખતે એમ નથી કહેતા કે એ વખતે એને ક્ષાયિક ભાવ હતો માટે ક્ષય થયો, કેમ કે ક્ષય ખરા અર્થમાં થતો જ નથી, નવા બંધાઈ જાય છે. પણ ક્ષાયિક ભાવ જે છે એમાં તો શું છે કે એ એવો ભાવ છે આત્માનો કે જેવા ભાવને વખતે એના નિમિત્તે પેલા કર્મ જે છે એનો ક્ષય થાય છે, એટલે કે કારમણે રજકણો છૂટા પડી જાય છે અને નવા બંધાતા નથી, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એને શુદ્ધિની વૃદ્ધિ થતા ત્યાં એવું થતા એને પછી આગળ વધતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ક્ષાયિક ભાવ જે છે એ આ વસ્તુને સાબિત કરે છે. શેને સાબિત કરે છે? કે એ કર્મ સાથેનો જે સંબંધ જે છે એ ટળી જાય છે, એને જ્યારે લઈએ છીએ તો એમ એ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. આ નવમું લેવામાં આવ્યું. હવે એના પછી દસમું. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી. ઘણી વાર આપણે વાત થઈ છે કે કોઈ પણ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્ત આધીન થઈને વિકાર કરે છે. નિમિત્ત આધીન થઈને વિકાર કરે છે એટલે શું? કે જેવું સામે નિમિત્ત છે એ નિમિત્ત સાથે જીવ પોતે જોડાય છે. તો જોડાણ કયા પ્રકારે છે? વ્યાપકપણે જોડાણ નથી. જીવનો કોઈ ભાગ, જીવનો કોઈ પ્રદેશ એ પેલા નિમિત્ત માં જતો નથી કે નિમિત્તનો કોઈ ભાગ જીવમાં આવતો નથી. એ નિમિત્ત તરીકે ગમે તે હોય, નિમિત્ત તરીકે કોઈ પદાર્થ હોય કે કોઈ જીવ હોય, ગમે તે નિમિત્ત તરીકે હોય, પણ એ નિમિત્ત સાથેનો એનો સંબંધ, એ નિમિત્ત તરીકે જે છે તે એની સાથેનો સંબંધ એનો કેવો છે? તો કે એમાં એવું છે કે જીવ પોતે પેલું જે નિમિત્ત છે, કોઈ દાખલા તરીકે પદાર્થ છે, તો એ પદાર્થમાં એ પોતે એકતા બુદ્ધિ કરે છે કે એ હું એનું કંઈક કાર્ય કરી શકું છું, અથવા હું એને ભોગવી શકું છું, અથવા તો એ મારું છે, અથવા તો એમાં ફેરફાર કરી શકું છું, એ પ્રમાણે એની સાથે જોડાય છે. અથવા તો એ કોઈક નિમિત્ત છે એમાં એ સારું છે કે ખરાબ છે એવી ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ કરે છે, એટલે કોઈ પણ પ્રકારે એનું લક્ષ્ય ત્યાં રહે છે. એ નિમિત્ત સાથે જોડાય છે ત્યારે એનું લક્ષ્ય ત્યાં રહે છે, પણ એ નિમિત્ત એને કંઈ કહેતું નથી કે તું મારામાં લક્ષ્ય રાખ. નિમિત્ત એને કંઈ કહેતું નથી કે તું મારામાં લક્ષ્ય રાખ. કોમ્પ્યુટર સામે પડ્યું છે અને કોમ્પ્યુટરમાં એનું લક્ષ્ય જાય છે, પણ એ કોમ્પ્યુટર એને એમ કહેતું નથી કે તું મારામાં લક્ષ્ય રાખ. પણ કોમ્પ્યુટરના નિમિત્તે એ પોતે કોમ્પ્યુટર સાથે જોડાય છે, એટલે કે કોમ્પ્યુટરમાં એનું લક્ષ્ય જાય છે, એનો ઉપયોગ ત્યાં જાય છે. એટલે એ કોમ્પ્યુટર કંઈ કહેતું નથી કે તું આમ કર કે તેમ કર. વિકારી ભાવની વાત લેવી છે ને, તો વિકારી ભાવનું કારણ શું છે? તો કે કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તને આધીન થઈને વિકાર કરે છે. જીવ પોતે એની સાથે જે નિમિત્ત કારણ છે એની સાથે જોડાય છે અને પોતે એવા ભાવે પરિણમે છે. જીવ બે જાતના ભાવે પરિણમે, શુદ્ધ ભાવે અથવા અશુદ્ધ ભાવે. શુદ્ધ ભાવે એટલે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમે, તો એ શુદ્ધ ભાવ છે. અને એના સિવાય કોઈ પણ બીજા અન્ય ભાવે પરિણમન કરે તો એ બધો કેવો ભાવ છે? અશુદ્ધ ભાવ છે. તો અશુદ્ધ ભાવ છે તે બધો વિભાવ છે, એ વિકાર છે. અને એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બંને એ વિકાર છે. અને એવા વિકાર થવાનું કારણ જીવનું પોતાનું છે. જીવ પોતે જ તે નિમિત્ત સાથે જોડાઈને એવા વિકારી ભાવ કરે છે. દાખલા તરીકે એને પૂજાનો ભાવ આવ્યો, પ્રતિમાને જોઈને પૂજાનો ભાવ આવ્યો છે. તો હવે પૂજાનો ભાવ તો શુભ ભાવ છે, પણ એ આત્માનો શુદ્ધ ભાવ નથી. એટલે એ વિકારી ભાવ જે છે, એ વિકારી ભાવને માટે નિમિત્ત કારણ તરીકે કહીએ તો એ સામે પ્રતિમા છે એ છે. પણ પ્રતિમાએ કંઈ એમ નથી કહ્યું કે તું આવો ભાવ કર. પ્રતિમા તો નિર્જીવ છે, જળ છે, અને એ કંઈ કહેતી નથી કે કરાવતી નથી. કે સામે એ રીતે ગુરુ છે, તો ગુરુને એને વંદન કરવાનો ભાવ આવ્યો તો ગુરુને જોઈને એ વંદન કરે છે. પણ એ ગુરુને જોઈને વંદન કરે છે તો નિમિત્ત તરીકે ગુરુ છે, પણ ભાવ જે છે તે એનો છે, અને એ પણ એ શુભ ભાવ છે. અને શુભ ભાવ એટલે એ વિકારી ભાવ છે, આત્માનો શુદ્ધ ભાવ નથી, એટલે એ વિકારી ભાવ કહેવાય. તો એમાં એ નિમિત્ત કારણ તરીકે ગુરુ છે. એટલે ગમે તે નિમિત્ત કારણ હોય, પણ એ શુભ ભાવ કરવા માટે કે અશુભ ભાવ કરવા માટે કોઈ પણ નિમિત્ત હોય, પણ એ નિમિત્ત કંઈ કરાવતું નથી. એ કરે છે, એ જીવ પોતે કરે છે. અને એવું કરવાનું કારણ શું છે? તો કે એ પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમતો નથી, અને એ અશુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે એ મોહને વશ થઈને, મિથ્યાત્વને કારણે, અથવા તો એ અજ્ઞાન અવસ્થામાં એવા વિકારી ભાવે પરિણમે છે. જ્ઞાની થયો છે, દ્રષ્ટિ સમ્યક થઈ છે, તો એવા ભાવે એને પરિણમવું થાય છે, તો એ વખતે એ એનાથી જુદો પડે છે કે આ ભાવ છે એ મારો નહીં, એ શુભ ભાવ છે. હું તો ભગવાન આત્મા અને મારો ભાવ તો શુદ્ધ હોય. જ્ઞાની છે અને જો એને શુભ ભાવ આવે છે તો એ શુભ ભાવથી પોતે પોતાને અલગ, ભિન્ન, જુદો માને છે અને એવો જ અનુભવે છે. સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે કે કદાચ કોઈ વખતે એને અશુભ ભાવ આવ્યો હોય, ચોથા ગુણસ્થાનકે હોય, તો એ વખતે એ બરાબર જાણે છે કે આ ભાવ મારો નહીં, આ ભાવ જે છે તે મારાથી ભિન્ન છે, એમ એ જુદો એને અનુભવે છે. પણ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે એ તો એ ભાવ જે છે એને જુદો પાડી શકતો નથી અને એ ભાવ પણ પરિણમે છે. એ વખતે એ વસ્તુ જે છે એ વસ્તુ વસ્તુના કારણે પરિણમે છે, વસ્તુનો દેખાવ કે કંઈ પણ બદલાય છે તો એના કારણે બદલાય છે. અને આ મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે એ વસ્તુનો આકાર કે દેખાવ મેં બદલ્યો, મેં કંઈક કર્યું, અને એમ એ પરમા કર્તૃત્વ બુદ્ધિ કરીને એટલે કે એ નિમિત્તને આધીન થયો. નિમિત્તને આધીન આ રીતે થાય છે, કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ કરીને કે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરી અને એને આધીન થાય છે, એટલે કે એનું લક્ષ ત્યાં જ રહી જાય છે. એટલે એ વિકાર કરે છે અને વિકાર થવાનું કારણ એ છે કે પોતે શુદ્ધ ભાવે નથી પરિણમતો તો બહારમાં હોય છે. જીવ જ્યારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વ આધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્ત આધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે. એટલે આપણે જે વાત કરી એ પ્રમાણે કે જે નિમિત્તને આધીન થયો હતો એનું કારણ એ હતું કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમન કરતો ન હતો. હવે જ્યારે જીવ પોતે પોતાના સ્વરૂપને આધીન થાય એટલે પારિણામિક ભાવરૂપ પોતાનો સ્વભાવ એનું લક્ષ કરે અને એને આધીન થાય, સ્વને આશ્રય જે ભાવ પ્રગટ કરે એટલે શુદ્ધ ભાવ પ્રગટ કરે ત્યારે એને પેલું નિમિત્તનું આધીનપણું રહેતું નથી, એટલે પરનું લક્ષ રહેતું નથી, પરની એકતા બુદ્ધિ એકત્વ રહેતું નથી. એટલે પર નિમિત્તનું આધીનપણું ટળે છે એટલે એને શુદ્ધતા પ્રગટે છે. પણ પરનું આધીનપણું એ ટળે છે એટલે શુદ્ધતા પ્રગટે છે એમ કહેવા કરતા આપણે એમ કહીએ કે સ્વનું આધીનપણું પ્રગટે છે એટલે એને શુદ્ધતા પ્રગટે છે. પણ બે વસ્તુ સાથે થાય છે. જ્યારે સ્વનું આધીનપણું થાય છે, સ્વના આશ્રયે પોતે સ્વરૂપમાં દ્રષ્ટિ કરી અને ત્યાં લીનતા કે સ્થિરતા કરે છે, તો એ વખતે શુદ્ધ પર્યાય જે છે એને એ અનુભવે છે. શુદ્ધ પર્યાયને પોતે અનુભવે છે, શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે એને એ અનુભવે છે. અને બહારમાં જે કંઈ નિમિત્તને આધીન જે વિભાવ ભાવ વિકારી ભાવને કારણે જે પર્યાય થવાની હતી એ થતી નથી, એવી પર્યાય થતી નથી, એટલે નિમિત્તનું આધીનપણું થતું નથી અને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે એટલે શુદ્ધતા પ્રગટે છે. એમ ઔપશમિક ભાવ સાધક દશાનો, ક્ષાયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણેય સાબિત કરે છે. આ વસ્તુ જે છેલ્લી કહી એ બધું ત્રણેય અપેક્ષાએ હોય, ઔપશમિક ભાવે પણ હોય, પછી ક્ષયોપશમિક ભાવે પણ હોય અને ક્ષાયિક ભાવે પણ હોઈ શકે. પુરુષાર્થ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એના ભાવ એ પ્રમાણે હોય. ઔપશમિક ભાવે પણ હોય, ચોથું ગુણસ્થાન હોય તો એને ઔપશમિક ભાવે હોય. આ શુદ્ધતા પ્રગટ થઈ, પર તરફનું લક્ષ ગયું અને પોતાના સ્વરૂપનું લક્ષ થયું અને શુદ્ધતા જે પ્રગટ થઈ એ ક્ષણિક એ પર્યાય થઈ, તો એ પર્યાય એ વખતે ઔપશમિક ભાવ હોય, સાધક દશા છે ને એટલે. અને એ જ પ્રમાણે એથી આગળ વધ્યો હોય પાંચમે ગુણસ્થાને કે છઠ્ઠે ગુણસ્થાને કે હોય કે સાતમે, એ ત્યાં સુધી જે છે એ બધામાં હજી એને ક્ષયોપશમિક ભાવ હોય છે. હવે સાતમે ગુણસ્થાને કે ધ્યાનની અવસ્થામાં છે ત્યારે તો એને શુદ્ધ ભાવ છે, પણ છઠ્ઠે સાતમે ઝૂલતો મુનિ છે જ્યારે છઠ્ઠે આવે છે ત્યારે એને બંને પ્રકારે ભાવ હોય છે. એટલે એને એ સાતમે સ્થિર થઈ જાય તો પછી તો શ્રેણી જડી જાય છે, એટલે સ્થિર નથી થયો તો એવી અવસ્થા છે ત્યારની અહીંયા વાત લેવામાં આવી છે. એટલે ચોથા ગુણસ્થાનની વાતમાં પણ એમ જ છે કે જ્યારે એ પોતે શુદ્ધ ભાવમાં છે તેટલો સમય તો શુદ્ધ ભાવમાં જ છે, અને એ શુદ્ધ ભાવ છે તો એના નિમિત્તે જે થાય છે તે કર્મનો ઉપશમ થાય છે. એ જ પ્રમાણે પાંચમા ગુણસ્થાને કે પોતે પોતાના સ્વરૂપમાં છે તો એ વખતે પણ એનો જે ભાવ છે એ વખતે પણ એને ઉપશમ થાય અથવા ક્ષયોપશમ થાય. ચોથે પણ ક્ષયોપશમ થઈ શકે, જ્યારે પોતાના સ્વરૂપમાં જાય છે એ વખતે સામે કર્મનો ક્ષયોપશમ થઈ શકે છે અને ક્ષય પણ થઈ શકે છે. પણ મુનિઓને વધારે વિશેષતાથી પુરુષાર્થ ઉપડ્યો હોય છે, એમને સામે શું થાય છે કર્મનો ક્ષય થાય છે, એટલે એમને ક્ષાયિક ભાવ હોય છે. જે શ્રેણી ચડે છે એને ક્ષાયિક ભાવ હોય છે. એટલે શ્રેણી ચડ્યા સિવાય પણ ક્ષાયિક ભાવ હોય. ક્ષાયિક ભાવ હોય એટલે કયા કર્મને માટેનો છે ક્ષાયિક ભાવ એમાં એ જોવાનું થાય. દાખલા તરીકે દર્શન મોહની માટેનો ક્ષાયિક ભાવ હોય એટલે કે ક્ષાયિક સંકિત પ્રગટ થાય, અને ક્ષાયિક સંકિત પ્રગટ તો ચોથા ગુણસ્થાન પછીથી થાય છે, એટલે પહેલા એક વખત અનુભવ થયો છે અને ચોથા ગુણસ્થાને પણ થાય છે. જેમ કે અત્યારે શ્રેણિક મહારાજાનો જીવ છે એ ક્ષાયિક સંકિત છે, એટલે જ્યારે એ આવતો ભાવમાં, અત્યારે તો નરકમાં છે, વિક્રિય શરીર છે, અને હવે જ્યારે એમને ઔદારિક શરીર મળશે, મનુષ્યનો જન્મ થશે, ત્યારે એ પરમ ઔદારિક શરીર સહિત જન્મ લેશે અને એમનું સંકિત ક્ષાયિક સંકિત, ક્ષાયિક સંકિત સહિત જન્મ લે છે. તીર્થંકર ભગવાનને તો ક્ષાયિક સંકિત હોય છે, અને બીજા કેવળીઓને ક્ષાયિક સંકિતથી જન્મે ત્યારે હોય અથવા ન હોય, પાછળથી ક્ષાયિક સંકિત થાય છે. પણ તીર્થંકર જે છે એ તો જન્મથી ક્ષાયિક સંકિત લઈને જ આવે છે. તો અહીંયા આ ત્રણે ત્રણ સાબિત થાય છે એની આપણે આ વાત લીધી. હવે આજના સ્વાધ્યાયને અહીંયા સુધી આપણે રાખીએ છીએ, અને આવતી વખતે પછી પ્રશ્ન 181 આગળ વધારે વાત કરીશું. તો આજના સંબંધી કોઈ પ્રશ્ન હોય તો, ખાસ તો આ જે 180 જે છે જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે જે વાત કરી છે, એને વાંચી જેવા જેવું છે, ફરી ફરીને વાંચવામાં આવે તો વધારે સમજાશે. એકની એક વસ્તુને બે વાર ત્રણ વાર વાંચવાથી વધારે સમજાય એવું છે, એમાં વધારે વાંચવા જેવું જ છે. અને એમાં આ ભાવ સાબિત કરે છે એમ જે વાત આવે છે એટલો પાઠ બેસાડવામાં થોડુંક અઘરું પડે, પણ એ સિવાયનું બાકીનું જે છે વાક્ય જે છે એ આખું તત્વ છે, એ તત્વની વાત છે. એ તત્વની વાત તો બરાબર સમજાવી જવી જોઈએ, અને પછી એમાં પછી વિચાર કરતા એમ લાગશે કે ના બરાબર છે. એ જ રીતે એ આ ભાવ સાબિત કરે છે, આ ભાવ સાબિત કરે છે એ પણ બરાબર બેસતું જાય છે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર.